नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वेतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं। महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं। श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 17 एप्रिल 2016, श्रीमद राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 753 नो आपनो स्वाध्याय चालू छे। આનંદગંજીએ ઋષભદેવ સ્વામીનું સ્તવનની રચના કરી છે અને એમાં પ્રીતિ યોગ એ પહેલા યોગનો પ્રારંભ કર્યો છે। સર્વપ્રથમ સંસાર પ્રત્યે જે આપણો રાગ છે, સંસારના પદાર્થો પ્રત્યે જે પ્રીતિ છે, ત્યાંથી એ ભાવ ઉઠીને પરમાર્થ તરફ થવો જોઈએ અને પરમાર્થની અંદર સર્વશ્રેષ્ઠ એવું તત્વ, પરમ તત્વ એ પરમાત્મા છે, જેવો શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા પુરુષોનું ચિંતન, એમનું લક્ષ્ય, એમના પ્રત્યેની પ્રીતિ, એમના પ્રત્યેની ભક્તિ આ પરમાર્થ માર્ગ તરફ આગળ વધવાનો ક્રમ છે। પ્રીતિ યોગ એ પહેલો યોગ છે, એટલે ઋષભદેવજીને પ્રીતમ તરીકે પ્રીતિ કરીએ, આપણા વાલા, સૌથી અધિક સ્નેહી એની વાત મૂકી છે। પ્રભુ પ્રત્યે પ્રીતિ જાગ્યા વિના પરમાર્થની સાધના કેવી રીતે થાય? ચિત્ત સંસારના પદાર્થોમાં ચોંટેલું હોય ત્યાં સુધી ગમે તે પ્રકારના ધ્યાનના આસન કરીને બેસે તો પણ એનું ધ્યાન કેવી રીતે સફળ થાય? આત્માને પરમાત્મા બનાવવાનો છે એ પરમાત્મા સમજે જ, પરંતુ સંસાર તરફના રાગ દ્વેષ વિષય કશાય એની મલિનતાને કારણે આ જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને ગુમાવી ગયો છે, એટલે અત્યારે અશુદ્ધ સ્વરૂપમાં છે। હવે અશુદ્ધિની એને શુદ્ધિ કરવી છે તો સામે શુદ્ધ સ્વરૂપનું ચિંતન, શુદ્ધ સ્વરૂપની પ્રીતિ, શુદ્ધ સ્વરૂપની ભક્તિ એને કરવી જોઈએ। અને એમાં બે પ્રકારના સ્વરૂપ શુદ્ધ કયા છે? એક સિદ્ધ પરમાત્મા અને બીજા અરિહંત પરમાત્મા. જીવની મલિનતા માત્ર ને માત્ર કર્મથી જ છે. કર્મને કારણે એવા કર્મ શુભાશુભ ઉદયમાં આવે અને રાગદ્વેષના પરિણામ થાય, વિષય કષાયના પરિણામ થાય, વૃત્તિઓ ચંચળ બને, પર તરફ જાય અને જોડાય, પરમાં આ જીવ ભળે, આ બધી પ્રક્રિયાઓ શરૂ થાય છે કર્મના સંગના કારણે. સિદ્ધ પરમાત્માનું એક સ્વરૂપ એવું શુદ્ધ છે કે એણે આઠે પ્રકારના કર્મને બાળીને ભસ્મીભૂત કર્યા છે. એટલે હવે કોઈ પણ કર્મ એના આત્માના પ્રદેશો સાથે જોડાયેલું નથી. બીજું સ્વરૂપ છે અરિહંત પરમાત્મા. અરિહંત પરમાત્મા એ સંયોગી પરમાત્મા છે, દેહધારી છે. મનુષ્યનો જે દેહ છે એ માનવ દેહની પૂર્ણ આકૃતિ એની છે. એ પંચેન્દ્રિય છે, સંજ્ઞી છે અને પર્યાપ્ત છે. એની બધી જ ઇન્દ્રિયો પૂર્ણ શક્તિ પૂર્ણ લબ્ધિથી યુક્ત છે. આવા પરમાત્મા એ અરિહંત પરમાત્મા છે. અરિહંત પરમાત્માની ઉપાસના કરવી, સિદ્ધો અનંતા થયા છે પણ તીર્થંકરો છે એ અરિહંત પરમાત્મા છે. એણે પોતાના ચાર ઘાતી કર્મનો નાશ કરીને જગતના જીવોને પરમાર્થ માર્ગનો બોધ આપ્યો છે, માર્ગનું સ્વરૂપ બતાવ્યું છે, સાધનાની પદ્ધતિ આપી છે, કર્મથી મુક્ત કેમ થવું એનો ઉપાય બતાવ્યો છે. એમાં દેહધારી પરમાત્મા, સંયોગી પરમાત્મા, સશરીરી પરમાત્મા, કૃપાળુદેવ કહે છે કે એ અરિહંત ભગવાનનું સ્વરૂપ મૂળ દ્રષ્ટિથી ચિંતવું તો દુર્ગમ્ય છે અને સિદ્ધ ભગવાન તો અમૂર્ત છે, અશરીરી છે, એટલે એમનું સ્વરૂપ સામાન્યતાથી ચિંતવવું બહુ દુર્ગમ્ય છે. એટલે જ્ઞાની પુરુષોએ યુક્તિ કરીને સાકાર પરમાત્માની પૂજાનું સ્વરૂપ જગતના જીવોને આપ્યું. મૂર્તિ પૂજા છે એ સાકાર પરમાત્માની પૂજા છે, સંયોગી પરમાત્માની પૂજા છે, એ શુદ્ધ સ્વરૂપ જ છે. આત્માને ઘાત કરે એવા બધા તમામ ઘાતી કર્મોનો ક્ષય કરીને અનંત ચતુષ્ટય એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર્ય અને અનંત વીર્ય જેમને વિશે પ્રગટ થયું છે એવા એ પરમાત્મા છે. અને નિક્ષેપ અપેક્ષાએ આપણા શાસ્ત્રકારોએ એમની નામ નિક્ષેપની સાથે સ્થાપના નિક્ષેપ મૂક્યો છે. નામથી આપણને ખબર છે, ઋષભદેવ, અજીતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, એમ સ્થાપના નિક્ષેપ પણ છે કે આ ઋષભદેવની પ્રતિમા, આ અજીતનાથની પ્રતિમા, આ પાર્શ્વનાથની પ્રતિમા, આ મહાવીરની પ્રતિમા. સરળ બને છે, પ્રીતિ કરી શકાય છે, ભક્તિ કરી શકાય છે, આરાધના કરી શકાય છે, ઉપાસના કરી શકાય છે. એમના દર્શન માત્રથી શુદ્ધ થાય આપણી વૃત્તિઓ, આપણી ચિત્તની વૃત્તિઓ નિર્મળ થાય. પ્રભુના દર્શનથી ઘણા શુભ ભાવો પ્રગટે અને એ શુભ ભાવો શુદ્ધતાની અંદર ફેરવાતા જતા હોય. રોજ દર્શન કરનાર શરાબપાન કરવા જઈ ન શકે, અરે હું તો પરમાત્માના દર્શન કરું છું, મારાથી આ હિંસક હિંસા ન થાય, આ પરમાટી ખવાય નહીં, આ માંસ મદિરાનું સેવન મારાથી ન થાય, આ અબ્રહ્મનું સેવન મારાથી ન થાય, એવો સંદેશ પરમાત્માની પ્રતિમા એને રોજ આપતી જ હોય છે. કારણ કે જે ગુણોનું એ પ્રતિમા છે એ ગુણોમાંથી એનો પ્રભાવ, એની ઓરા, એની આભા, એના અદ્રશ્ય રૂપે પણ એ બધા એના પ્રભાવ આપણી પાસે આવતા જ હોય છે. આપણે દર્શન કરવા જઈએ તો મંદિરના 10-15 મિનિટની અંદર તો કેટલા એવા પરિબળો આપણા અંતઃકરણની અંદર પ્રવેશ કરી જાય છે, અને એક અકારણ ખબર ન પડે એમ અજાણપણે પણ જીવની ચિત્તની વૃત્તિઓને શુદ્ધ કરે, એની મલિનતાને ખેંચવી નાખે. થોડી ઘણી મલિનતા હોય તો એ તો મંદિરમાં જ સમાપ્ત થઈ જાય. કૃપાળુદેવ કહે છે કે એ જો મૂળ દ્રષ્ટિથી આપણે દર્શન કરીએ તો, કારણ કે અરિહંત ભગવાનનું સ્વરૂપ મૂળ દ્રષ્ટિથી ચિંતવું દુર્ગમ્ય છે. મૂળ વૃત્તિનો હોય ને એમ જ હોય કે બસ અમે મૂર્તિ છે ને આમ છે ને તેમ છે ને, આ બધી ક્ષુલક ક્ષુદ્ર વૃત્તિ છે, વિચાર વિનાની વાત છે. એમાં એક પ્રતિષ્ઠા છે, એક તત્વની સ્થાપના છે, એક અરૂપી તત્વ એમાં બિરાજમાન છે. એ જળ નથી, એ ચૈતન્ય છે, એની પ્રાણ પ્રતિષ્ઠા છે. કેની સામે કેવી રીતે જુઓ એના ઉપરથી એના તરફનો પ્રત્યાઘાત આપણને આવે છે. આપણે કોઈને કહીએ કે આ રોગી છે, માંદલો છે, હાઉસ નસીબનો ફૂટેલો છે, એવી રીતે જેની સામે જોયા કરીએ એ આપણને પ્રેરણા આપી શકે? એનું દર્શન કરવાથી શું થાય, એનો સંગ કરવાથી શું થાય? પણ ઓહો, આ તો જબરજસ્ત છે, બધા ક્ષેત્રે બુદ્ધિમાન છે, સફળતા પ્રાપ્ત કરે છે, અનંત ગુણોવાળો છે, બધી જગ્યાએ પોતાના કાર્યની સિદ્ધિ કરે છે, ગમે તેવા સંકટોનો સામનો કરીને માર્ગ કાઢે છે, ગમે તેને મદદ કરી શકે છે. તો એમાંની સાથે રહેવાથી આપણા જીવનની અંદર એક શક્તિનો સંચાર થાય છે, આશાનો સંચાર થાય છે. તો આ તો પરમાત્મા છે, એના મૂળ દ્રષ્ટિથી ચિંતન કરવું જોઈએ, મૂળ દ્રષ્ટિથી એમના દર્શન કરવા જોઈએ, મૂળ દ્રષ્ટિથી એમનું પૂજન કરવું જોઈએ, એમની વંદના કરવી જોઈએ. એ મૂળ દ્રષ્ટિથી ચિંતન, પૂજન, વંદના, ભજના જો કરતા આવડે તો એની અંદર રહેલું જે પૂર્ણતા છે એ આપણા જીવનની અંદર પણ આવે. ખાસ કરીને તો વૃત્તિ સ્થિર થાય. સંસારમાં અહીં તહીં ભટકતી વૃત્તિ, એને સ્થિર થવાનું એકય ઠેકાણું નથી. રસ્તા ઉપર નીકળો તો વૃત્તિ સ્થિર થાય, હોટલમાં જઈને બેસો તો વૃત્તિ સ્થિર થાય, થિયેટરમાં જાઓ તો વૃત્તિ સ્થિર થાય. પરમાત્માનું મંદિર એક એવું સ્થાન છે જીવની વૃત્તિ સ્થિર થાય, અંતર્મુખ થાય, જીવ પોતા તરફ વળે, એની દ્રષ્ટિ, એની વિચારણા, એનું ચિંતન, એના ભાવો, એની ધારા અંતર્મુખ બને. એક જ સ્થાન છે, બાકી તો ગમે તેવા લૌકિક સમારંભોની અંદર જઈને જઈએ તો પણ વૃત્તિ બહાર જ ફરતી હોય. રાગ દ્વેષ, બહાર રહેલી વૃત્તિમાં રાગ દ્વેષ, બહાર રહેલી વૃત્તિમાં વિષય કસાય, આવું નવું નવું ઊભું થયા જ કરે. જો વૃત્તિને સ્થિર કરવા માટેનો આપણે એક 15 મિનિટનો પ્રયત્ન ન કરીએ રોજ, પડતી વૃત્તિ સ્થિર રખે. પરમ કૃપાળુ દેવ કહે છે, કઈ સમજાતું નથી આપણને, આ મુદ્રાની શું તાકાત છે? પ્રભુએ કહેલો માર્ગ એ પ્રમાણે આપણે આરાધના કરીએ, ચાલીએ તો પરિણામ આવે. બાકી માર્ગ વાંચી જવો, યાદ રાખવાનું, બાકી કરવું કઈ નહીં. ભગવાન તારી વાત તારા ઘરે, અમારે કઈ લેવા દેવા નથી, અમે તો જે કરતા હોય કરીએ. એમાં જ આપણે અસંવેદનહીન મૂર્ખ જેવા લોકો. તો અહીંયા એ કહે છે કે સામાન્ય જીવોને વૃત્તિ સ્થિર થવાનો સુગમ ઉપાય છે. આ જ્ઞાની પુરુષો લખે છે એનું કઈ મહત્વ આપણને સમજાય છે કે વાંચી લેવાનું, મારે બોલવાનું, તમારે સાંભળવાનું? અને આપણી સમસ્યા એ છે કે વૃત્તિ સ્થિર થતી નથી, ચલિત થાય છે. સાહેબ, અમે એક માળા નથી ગણી શકતા, અમારો મંત્ર જાપ સ્થિર રહેતો નથી, આ શું બતાવે છે? વૃત્તિની સ્થિરતા નથી તો ભગવાન કહે છે અને ગમે તેને પૂછે કે વૃત્તિ સ્થિર કેમ રહે, પણ પરમાત્મા કહે છે કે સામાન્ય જીવોને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે, જેથી અરિહંત ભગવાનની સ્તવનાની સ્તુતિ નો વિશેષ ઉપકાર જાણી આનંદગંજીએ આ 24મી તીર્થંકરની સ્તવના રૂપે રચી છે. અને આનંદગંજીએ આ કર્યું છે એવું જ નહીં, માત્ર આનંદગંજીએ કર્યું છે એમ નહીં, તો કહે છે કે નમસ્કાર મંત્રમાં પણ અરિહંત પદ પ્રથમ મૂકવાનો હેતુ એટલો જ છે કે તેમનો વિશેષ ઉપકારી પણ છે. નૌકાર રોજ ગણીએ અને દુનિયા આખીમાં કહીએ અમારો જૈનોનો નૌકાર, જૈનોનો નૌકાર 14 પૂર્વનો સાર, પણ તું નૌકારમાં સમજો શું, નૌકારનું મહાત્મ્ય શું? સિદ્ધ પરમાત્મા છે એ મુક્ત આત્મા છે, એને બીજે સ્થાને મૂક્યા છે, અને પહેલે સ્થાને મૂક્યા છે નમો અરિહંતાણમ, પછી નમો સિદ્ધાણમ. શું સમજ્યા? શું વિશેષતા, શું ભેદ, શું રહસ્ય, શું હેતુ? જ્ઞાની પુરુષો કંઈ કોઈ અહેતુક કોઈ વાત લખે નહીં, કોઈ કરે નહીં, કોઈ ક્રમ એવો બાંધીને આપે નહીં. તો આપણે વિચાર્યો કોઈ દિવસ? આ તો સારું છે કે હવે આપણા છોકરાઓને તો નૌકાર આવડતો નથી, આવડતો એને જો પૂછે ને કદાચ કે મમ્મી આનું શું, કે પપ્પા આ નમો અરિયંતાણમ પેલા શું કામ, તો શું આપણે કહીએ? ડફોડ જેવા ઉભા રહી બધા, અને ઓલા સમજે કે આટલા વર્ષથી આ સ્વાધ્યાય સત્સંગ કરે, મંદિરે જાય, કાંઈ વાતમાં માલ નથી, એ નથી સમજતા ને હું નથી સમજતો, ફેર શું પેડો? કેવી સ્થિતિ આપણી છે, જ્યાં શ્રવણ પછી વિચાર નથી, ચિંતન નથી, નિધિધ્યાસન નથી, અનુપ્રેક્ષા નથી, એ શ્રવણનો કોઈ અર્થ નથી. શબ્દો સાંભળવા માટે શું હરખ રાખ્યો છે કે રોજ આપણે જવું સાંભળવું, શું સાંભળીને કરવું છે? જો આપણા જ્ઞાન સ્વરૂપની અંદર એનું ચિંતનની ધારા ન પ્રગટે અને એની આપણને અનુપ્રેક્ષાથી એના સત્યનો સાક્ષાત્કાર ન થાય, આપણી સમજણ ન વધે, એવું સાંભળવાનું શું કામનું? સમજણ વધવી જોઈએ. આપણા આખા જીવનનો આધાર, વ્યવહારનો આધાર આપણી સમજણ છે. રસોઈના વ્યવહાર, ધંધાના વ્યવહાર, સમાજ સાથેના વ્યવહાર, આ બધાનો પરિચય આપણે કોઈનો કરીએ તો એના ઉપરથી એ વ્યક્તિની સમજણ શું છે એ ખબર પડે. જ્ઞાનીના બોધથી જીવમાં સમજણ આવે છે, તત્વની સમજણ આવે છે. જો એ બોધનો વિચાર કરવામાં આવે, ચિંતન કરવામાં આવે, તો જ્ઞાનીનો બોધ એ સમજાય છે. કૃપાળુ દેવે તો કહ્યું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજ આવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવંત. જે સ્વરૂપ ન સમજ્યો એને કારણે અનંત કાળના આ પરિભ્રમણમાં અનંત દુઃખ આ જીવ પામ્યો છે, પામે છે અને પામતો રહેશે. પરંતુ આ પદ જેણે સમજાવ્યું તે સદગુરુ ભગવંત છે, એટલે એને ભગવંત કીધા. સદગુરુમાં ને પરમાત્મામાં કોઈ અંતર નથી, ભગવાન સમાન છે. મારા માટે તો એ ભગવાન છે કે જેણે મને મારા પદને સમજાવ્યું. અત્યાર સુધી મારામાં એ સમજણ નહોતી, બુદ્ધિ ઘણી હતી. લોકો તો ભરપૂર વખાણ કરે કે આ આના જેવા તો કોઈ ડાયાને સમજ્યું કોઈ નહીં, પણ સમજણ મારામાં હતી નહીં. સદગુરુના બોધથી થયું, તો સદગુરુનો બોધ મળે એનું જ્યારે ચિંતવન થાય ત્યારે સમજણ આવે. એટલે કૃપાળુએ કહ્યું કે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. ભાઈ ખોટી ચર્ચા મૂકી દે, કોણ થાય સિદ્ધ? કોણ થાય? આત્માને મુક્ત કરવો છે કર્મના બંધનમાંથી, સંસારના પરિભ્રમણમાંથી, અનંત દુઃખની યાતનામાંથી, સિદ્ધ અવસ્થા એનો ઉપાય છે. પણ સિદ્ધ કોણ થાય? તો કે સિદ્ધ થાય જે સમજે એ થાય. સાદો ઉપાય, સાદો જવાબ, આવો જવાબ ક્યાંય નહીં મળે. શાસ્ત્રોના શાસ્ત્રો વાંચો કે સાહેબ સિદ્ધ કોણ થાય, સિદ્ધ કેવી રીતે થવાય? તો કે જે સમજે એ થાય. તું સમજીશ તો થઈશ. ઓહો, મારે સમજવાનું છે? તો અત્યાર સુધી હું સમજતો નહોતો. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાય. તારે શું સમજવું છે પહેલા નક્કી કરી લે. કે કોઈ હરામખોરની વાત ચાલી નહીં, તું સમજી ગયો એટલે તું સમજી ગયો માનીશમાં. સંસારના તારા સંબંધીઓની વાત સાંભળી છે એટલે તું સમજી ગયો એ સમજણ નથી. સદગુરુ આજ્ઞા, આ સદગુરુ જે છે એ જે બોધ કહે છે, અને જીનેશ્વર પરમાત્માની જે અવસ્થા છે, આ અરિહંતની અવસ્થા જો, એ હાલે છે, ખાય છે, પીએ છે, બોલે છે, ચાલે છે, સૂવે છે, બોધ આપે છે, પ્રશ્નોના જવાબ આપે છે. 30-30 વર્ષ સુધી ભગવાન મહાવીર વિચરા છે. બધે ચાતુર્માસ કર્યા છે, હજારો શિષ્યોને સંયમ આપ્યું છે, બોધ આપ્યો છે, સાધના આપી છે. ગૌતમ જેવાના 36,000 પ્રશ્નોના જવાબો ભગવાને આપ્યા છે. આ બધી અરિહંત અવસ્થા છે એની, અને ક્યાંય એને કર્મબંધ નથી. આ એની મુક્ત અવસ્થા છે. એનો ભાવ મોક્ષ થઈ ગયો, હવે તો દ્રવ્ય મોક્ષ બાકી છે. બસ ભગવાનનો ભાવ મોક્ષ થઈ ગયો. જે ભાવથી ભાવ કર્મ એને દ્રવ્ય કર્મનો બંધ કરતા હતા, એ ભાવ કર્મ બંધ થઈ ગયો. હવે દ્રવ્ય કર્મ બંધાવવાની કોઈ સ્થિતિ નથી. એટલે અરિહંત અવસ્થા એ અબંધ અવસ્થા છે અને અસંગ અવસ્થા છે. ભગવાન પહેલા પણ રહેતા હતા છદ્મસ્થ અવસ્થામાં બધાની સાથે, અને હવે કેવળ જ્ઞાન પછી પણ રહે છે. પેલી સંગી અવસ્થા હતી, આ અસંગ અવસ્થા છે. તો વધારે લોકોનો સંપર્ક તો હવે થાય છે, પહેલા તો કોઈ સાથે બોલતાય નહીં. કોઈ ભગવાનના સાથી હતા નહીં, એકલા વિચરતા હતા. છતાં ભગવાન સંગી હતા, ભાવથી સંગી હતા. આ તીર્થંકર પદમાં અસંગી થાય છે. સંકિત થયા પછી આ સ્થિતિ જીવની આવે કે પોતાના સંગ જે છે, કર્મોદયના કારણે, શુભ અશુભ કર્મના ઉદયને કારણે, જે જે જીવોની સાથે, જે જે પ્રસંગોની સાથે, જે જે સંયોગોની સાથે જોડાયેલો છે, અને એનું સંગી સ્વરૂપ છે, શુભ કે અશુભ, જે સંગી સ્વરૂપ છે, સુખદ કે દુઃખદ, અનુકૂળ કે પ્રતિકૂળ, એ એનું સંગી સ્વરૂપ છે. સંકિત થાય એટલે કૃપાળુદેવે એની નિશાની આપી છે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સંકિત. સંકિત સંકિત બોયલા કરે પંડિતોની જેમ, કઈ વળે નહીં. કેવી પ્રભુની કરુણા છે, એક અડધી લીટીમાં સમજાવ્યું કે જેની સાથે છું એમાં જેદી ખબર પડી કે બધાથી હું ભિન્ન છું, જે ક્ષણે ખબર પડી, અંદરથી ચમત્કાર થયો કે હું આ જગતના સર્વ પદાર્થોથી ભિન્ન છું. હું જ્ઞાતા છું, સમગ્ર જગત જ્ઞેય છે. હું દ્રષ્ટા છું, સમગ્ર જગત દ્રશ્ય છે. હું એનાથી ભિન્ન છું. દ્રષ્ટા કદી દ્રશ્ય સાથે એકરૂપ હોય નહીં, જ્ઞાતા કદી જ્ઞેય સાથે એકરૂપ હોય નહીં. જ્ઞેયથી સદૈવ ભિન્ન રહે તે જ્ઞાતા, દ્રશ્યથી સદૈવ ભિન્ન રહે તે દ્રષ્ટા, અને હું આત્મા જ્ઞાતા દ્રષ્ટા છું. આવું ભાન થવું, જાણ્યો સર્વેથી ભિન્ન અને અસંગ, હું જે કંઈ જોઉં છું તે પર છે. તે મારું નથી, મારા સાથમાં છે, મારી સાથે છે, મારા સંયોગોમાં છે, મારા સંબંધમાં છે, છતાં મારું નથી. પુત્ર, પતિ, પત્ની, સગાવાલા એ બધાની સાથે હું છું, એ મારા સાથમાં છે, હું એના સાથમાં છું, છતાંય મારા નથી. આવી અંતરની પ્રતીતિ, તત્વની પ્રતીતિ, કે તત્વથી કોઈ મારા નથી, કેમ કે કોઈ સાથે ચાલી શકે એમ નથી, કોઈ સંબંધ લંબાઈ શકે એમ નથી. કાં તો એનું આયુષ્ય પૂરું થાય કાં મારું આયુષ્ય પૂરું થાય, એ સંબંધને ખેંચી ન શકાય. એ જ્યાં જાય ત્યાં હું એનો મામો છું, એટલે મામા તરીકે નહીં જાઉં, અને હું જ્યાં જઈશ ત્યાં એ ભાણિયા તરીકે નથી આવવાનું. બહુ સ્પષ્ટ છે આમાં, ક્યાં કોને પૂછવા જવું છે જગતની અંદર. આવી અસંગતાનો નિર્ધાર અંદરથી એક જ્ઞાનનું કિરણ ફૂટે છે કે હું તો બધાથી ભિન્ન છું અને અસંગ છું મારી અવસ્થા. આવું પરમાત્માના દર્શનથી થાય. માટે અરિહંત સ્મરણ, અરહંતનું સ્મરણ, અરહંતનું ચિંતન જો કરવામાં આવે, નામ નિક્ષેપથી, સ્થાપના નિક્ષેપથી, દ્રવ્ય નિક્ષેપથી અને ભાવ નિક્ષેપથી, શાસ્ત્રની અંદર આ ઉપાસનાની પદ્ધતિ કીધી છે કે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી તમે એ પરમ તત્વની ઉપાસના કરો, કેમ કે એ અમૂર્ત અને અરૂપી છે, તમારાથી નહીં પકડાય. એમાં આવી અશુદ્ધ મન હોય, આવું અશુદ્ધ ચિત્ત હોય, તો આ ચિત્તથી કદી આવું પરમ તત્વ લક્ષમાં આવી શકે નહીં. એને માટે તો તમારે એના નિક્ષેપથી જ એની આપણે આરાધના અવલંબનથી કરવી પડે. અને બધા યોગાચાર્યોએ જીવની આ સ્થિતિ થતા સુધી, આઠમા ગુણસ્થાનક સુધી પહોંચે, અપ્રમત્ત સંયમ સુધી પહોંચે, ત્યાં સુધી આલંબન યોગ છે અને પછી નિરાલંબન યોગ છે. પણ પરમ કૃપાળુ દેવે તો એથી પણ આગળ કીધું કે સંગ સંબંધની દ્રષ્ટિએ તો આલંબન યોગ બરોબર છે, પરંતુ વિચારની દૃષ્ટિએ તો બારમા ગુણસ્થાનકના અંત સુધી સત્પુરુષોના વચનોનું અવલંબન જીવને હિતકારી છે. 751 પૂર્ણ વિતરાગતા ન પ્રગટે ત્યાં સુધી આ સત્પુરુષોના વચનનું અવલંબન એનો આધાર છે. નિરાલંબ બોધ સ્થિર ન રહી શકે એવી સ્થિતિ છે. તત્વ સમજીએ, કૃપાળુ દેવનો આદેશ સમજીએ, કૃપાળુ દેવનો બોધ સમજીએ, બહુ નાની નાની વાતોની અંદર આ પુરુષે આખો વિતરાગ માર્ગના સારરૂપ, અર્કરૂપ એવો બોધ આપણને શબ્દોમાં, થોડા થોડા શબ્દોમાં ભરી ભરીને આપ્યો છે. આપણે કલાક આપવો જ છે પણ ઉપયોગપૂર્વક નથી આપતા. એક વાર ઉપયોગપૂર્વક આ જો શ્રવણ થાય અને પછી એનો ઉપયોગપૂર્વક ચિંતન કરો, બેસી જાઓ ઘરે અડધો કલાક કે આજે બોધનો વિચાર કરવા સિવાય કોઈ વિકલ્પ કરવો નથી. સત્ય એ સમજાયા વિના રહે નહીં. તો અહીંયા કે છે, ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દ્રષ્ટિવાન પુરુષોને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતન છે. અહીંયા સિદ્ધ પ્રાભૃત ભગવાન કુંદકુંદાચાર્યજીએ જે રચના કરી છે, અષ્ટ પ્રાભૃત એની અંદરના સિદ્ધ પ્રાભૃતની એક ગાથા લખી છે. જારીસ સિદ્ધ સહાવો, તારીસ સ્વભાવ સહાવો સવ જીવાણમ, તહ્યા સિદ્ધંતરૂહી કાયવા ભવ જીવેહી. જે ભાવથી સિદ્ધો થયા છે, સિદ્ધ પદ સિદ્ધ થયું છે, એ જ ભાવથી જગતના તમામ જીવો સિદ્ધ થાય છે. તેથી સિદ્ધ પદના ચિંતનથી જીવ પોતાના સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. અહીંયા એ કહ્યું છે કે સુકામ ભગવાનનું ચિંતન કરવું, સુકામ નામ લેવું, સુકામ દર્શન કરવા, સુકામ પૂજા કરવી, સુકમ પ્રીતિ કરવી. આ ઋષભજીને સો પ્રીતમ મારો, પ્રીતિ સુકમ કરવી. ક્યાં મારે હગાવાલા ઓછા હતા કે ઋષભજીને સોને વચમાં નાખવો? મારા તો હગાવાલા ઘણા છે, મારા સ્વજનો ઘણા છે, મારા સંતાનોને પરિવાર ઘણો મોટો છે. એમાં વળી ઋષભદેવને મહાવીરને ક્યાં દાખલ કરવા? જ્ઞાની પુરુષ કહે છે, જુવા સૂત્ર, ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દ્રષ્ટિવાન પુરુષોને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતન છે. હું પરમાત્માનું ચિંતન કરું છું એ મારા શુદ્ધ આત્મ સ્વરૂપનું જ ચિંતન છે, મારા પોતાના અસ્તિત્વનું જ ચિંતન છે. ખ્યાલ આવે છે? હું મારું ચિંતન કરી શકતો નથી, કેમ કે જીવ પોતે પોતાને ભૂલી ગયો છે, પરને પોતાનું માનીને બેઠો છે. એટલે હજાર કલાક સુધી ધ્યાનમાં પ્રયત્ન કરે છે તો પણ પોતે પોતાના સ્વરૂપનું ચિંતન કરી શકતો નથી. અનંત કાળ ગયો પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જીવ નિજ છંદે ચાલીને અનંત કાળ પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. વચનાવલી 200. તત્વ જે અલભ્ય છે, દુર્લભ એવું તત્વ પોતાથી પોતાને પ્રાપ્ત થઈ શકતું નથી, અને જેનાથી પ્રાપ્ત થાય છે તેનું સ્વરૂપ ઓળખાવવું દુર્લભ છે, અને આ જીવની ભૂલ ભૂલવણી છે. પત્રાંક 285. એક વચનામૃતને આધાર લઈ લ્યો, બહુ મોટું નથી, 32-35 આગમોને માથા ઉપર ઉપાડવા કરતા આ એક હાથમાં લઈને જરા જે પત્રો આવે એ વાંચો ને જરા શાંતિથી, ઘણો લાભ થશે. આખો સાર દોહન છે, આગમોનું દોહન છે. અને એક આગમ નહીં, આ 32 આગમ નહીં, 45 આગમ નહીં, આ 1/24 આગમ નહીં, આમાં અનંત 24 માર્ગનું દોહન છે આ વચનામૃતમાં, જ્ઞાનીના એક વાક્યમાં. અનંત 24 અનંત આગમો રહ્યા છે એ કેમ હશે? કેમ કે આ જ્ઞાનીની યાત્રા જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી. એનો આ પરમાર્થની યાત્રાનો અનુભવ પણ પાર્શ્વનાથથી શરૂ થયેલો છે. 35 એનો ઈષ્ટદેવ પાર્શ્વનાથ છે, અને મહાવીર તરફ પાસે તો એમને સંયમ લીધેલો. આ બધું એને જીવતું જાગતું દેખાય છે આ જન્મની અંદર. તો એટલી પરંપરાથી જે કંઈ જ્ઞાનનો માર્ગ છે એના સારરૂપે પ્રભુએ આપણને આ પત્રમાં બોધ આપ્યો છે. જેવું સિદ્ધ ભગવાનનું આત્મ સ્વરૂપ છે તેવું સર્વ જીવોનું આત્મ સ્વરૂપ છે. તે માટે ભવ્ય જીવોએ સિદ્ધત્વને વિશે રુચિ કરવી, અરિહંતની પૂજા કરવી, ભક્તિ કરવી, સ્તવના કરવી, અને સિદ્ધ ભગવંતોની રુચિ કરવી સિદ્ધ સ્વરૂપ વિશે. કારણ જેવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ આત્મ સ્વરૂપ છે એને દેહ સ્વરૂપ તો છે જ નહીં, શરીર નથી, અશરીરી છે, તેવું સર્વ જીવોનું આત્મ સ્વરૂપ છે એને આત્મા છે, મને આત્મા છે. જેવો સિદ્ધનો આત્મા એવો જ મારો આત્મા છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. કેટલું સમીકરણ સરળ, સુગમ અને સચોટ છે. તો સિદ્ધની રુચિ કરવી, મારે સિદ્ધ થવું છે, માટે અરિહંતની પૂજા કરવી છે, માટે અરિહંતના દર્શન કરવા છે, માટે અરિહંતના વંદન કરવા છે. અરિહંત એટલે આવા પરમાત્મા દેહધારી જેમને અનંત ચતુષ્ટય પ્રગટ્યું છે અને જેમણે જગતના જીવોને આવો સિદ્ધપદનો બોધ આપ્યો છે, મોક્ષ માર્ગને ઉજાગર કર્યો છે, એવા પરમાત્મા નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી ને ભાવથી એ મારે ઉપાસવા જોઈએ. આ એક માર્ગ છે, અને મારી અવસ્થા જ્યારે એવી થશે ત્યારે પછી આપોઆપ છૂટી જશે, કાંઈ ચિંતા કરવા તો. માટે સિદ્ધ જીવોએ સિદ્ધત્વને વિશે રુચિ કરવી. શ્રી દેવચંદ્ર સ્વામીએ વાસુપૂજ્યના સ્તવનમાં કહ્યું છે કે જીન પૂજા રે તે નિજ પૂજના. દેવચંદ્રજી પણ એક બહુ મોટા દ્રવ્યયોગના પ્રખર અભ્યાસી એવા ઉપાધ્યાય થઈ ગયા. એમણે પણ ચોવીસીની રચના કરી છે આનંદગઢની ચોવીસીમાં. જે પ્રકારનો ચારે ચાર પ્રકારનો યોગ, પ્રીતિયોગ, ભક્તિયોગ, વચનયોગ અને અસામર્થ્ય યોગ જે રીતે ગુંથિત થયો છે, એમ દેવચંદ્રજીએ પણ એની ચોવીસીમાં 24 તીર્થંકરોનું અવલંબન લઈને સમગ્ર દ્રવ્યાનું યોગ, આત્માનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ, પ્રકૃતિનું સ્વરૂપ, પુરુષનું સ્વરૂપ, દ્રવ્ય, ગુણ, પર્યાય, ઉત્પાદ, વ્યય, ધ્રુવ, અનેક પ્રકારના ગહન તત્વો સામાન્ય રીતે આપણી સમજમાં ન આવે એવા દ્રવ્યાનું યોગના જે કંઈ તત્વજ્ઞાન કહીએ એની ગૂંથણી એમણે આ ચોવીસીમાં કરી છે, દેવચંદ્રજીની ચોવીસ. એ ચોવીસીમાં એમણે વાસુપૂજ્ય સ્વામી 12માં એના એક સ્તવનની લીટીમાં લખ્યું છે, જીન પૂજા રે તે નિજ પૂજના. તો જીનની પૂજા કરસ એટલે શું? ઋષભદેવની કરસ, વાસુદ પૂજ્યની કરસ, પાર્શ્વનાથની કરસ? ના, નિજ પૂજના. જીવ સ્થાપના નિક્ષેપ દ્વારા પોતાના જ ઉત્કૃષ્ટ સ્વરૂપની પૂજા કરે છે, પોતાના શુદ્ધ સ્વરૂપની પૂજા કરે છે, પોતાના આત્મ સ્વરૂપની પૂજા કરે છે. રે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે લખો. એક 16 વર્ષની ઉંમરે પરમ કૃપાળુ દેવે આ આત્માને ઓળખાણ વિશેની આ એક લીટી લખી. એમાં શબ્દ મૂક્યો છે શીઘ્ર, જે હજી આપણને સમજાતો નથી. આપણને એ સમજે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો. આપણે કોક નહીં કહેવાય ને કે તારા આત્માને ઓળખ ને, આત્મતારો, આત્મતારો, એમાં મજા આવે. પણ ભગવાન આપણને કહે છે એ વાત બેસતી નથી, અને આપણે ભગવાન થઈને કોકને કેવા બેસીએ કે તું તારા આત્માને તો પેલા ઓળખ. કોણ કેનારો તું? તું ઓળખસ તારા આત્માને પેલા? આ વાત મૂકી છે શીઘ્ર ઓળખો. આ શીઘ્ર ઓળખવાની પ્રક્રિયા શું છે? તો જીન પૂજા કર, જીનને તો ઓળખસ ને, પરમાત્માની પ્રતિમાને ઓળખસ ને, તીર્થસ્થાનમાં જા, પરમાત્મા બેઠા છે, પ્રાણ પ્રતિષ્ઠા કરેલા પરમાત્મા બેઠા છે, પૂજા કર, એમાં જ તારી પૂજા છે, તારો આત્મા તને ઓળખાઈ જશે. આજ નહીં તો કાલ તને તારા આત્માનું સ્વરૂપ પ્રગટ થશે. જો યથાર્થ મૂળ દ્રષ્ટિથી જોઈએ તો જીનની પૂજા તે આત્મ સ્વરૂપનું જ પૂજન છે. કૃપાળુ દેવ લખે છે કે જો યથાર્થ મૂળ દ્રષ્ટિથી જોઈએ, કૃપાળુ દેવની વાતમાં બધી વાતમાં મૂળ વાત આવે, તત્વતઃ વાત આવે, યથાર્થ દ્રષ્ટિથી વાત આવે. એ કઈ ઉપર છલી કેતો તો કેતીથી આવી કોઈ વાત ન આવે. એ બધી ઉછામણીની ને ઉડામણીની વાતો છે. અહીંયા તો કહે છે જો મૂળ દ્રષ્ટિથી જોઈએ તો જીનની પૂજા તે આત્મ સ્વરૂપનો જ પૂજન છે. પરમાત્મા સ્વરૂપ જે આત્મા છે એની પૂજા એ પોતાના આત્માની, પોતાના આત્મ સ્વરૂપની પૂજા છે. સ્વરૂપ આકાંક્ષી મહાત્માઓએ એમ જીન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જાણ્યો છે. ક્ષીણ મોહ ગુણ સ્થાન પર્યંત તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. સ્વરૂપ આકાંક્ષી મહાત્માઓએ સ્વરૂપની પ્રાપ્તિ થાય એવી આકાંક્ષા જેના અંતઃકરણમાં છે એવા મહાત્માઓએ જીન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની, જીન ભગવાન એટલે અરિહંત અને સિદ્ધ ભગવાન એટલે નિરાકાર પરમાત્મા, सिद्ध। जिन कहता ए सयोगी परमात्मा छे अने सिद्ध कहता ए अयोगी परमात्मा छे। परमात्माना बन्ने स्वरूप जैन दर्शननी अंदर प्रस्थापित थयेला छे। नमस्कार मंत्रनी अंदर ए पंच परमेष्ठीमां आ बन्ने स्वरूप देव तत्व तरीके स्थापित थयेला छे। अहींमां पण विशेष उपकार ए अरियंत परमात्मानो छे, એટલે અરિયંત એમનું પહેલું સ્થાન મૂક્યું છે। તો કે છે એ આવા મહાત્માઓએ જીન ભગવાનની તથા સ્થિત ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જાણ્યો છે। ક્ષીણ મોહ ગુણસ્થાન પર્યંત તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રબળ અવલંબન છે। ક્ષીણ મોહ ગુણસ્થાનક એ 12મું ગુણસ્થાનક છે કે જ્યારે પૂર્ણ વિતરાગતા પ્રગટ થાય છે, અને પૂર્ણ વિતરાગતા જ્યારે પ્રગટ થાય ત્યારે જીવના આત્મપ્રદેશ ઉપર એક પણ કર્મ પ્રકૃતિનો બંધ છે નહીં, બધા કર્મના દળિયા ખરી ગયા છે। આત્માને બંધન કરે એવું એક પણ તત્વ ત્યાં નથી, એટલે ક્ષીણ મોહ, કેમ કે મોહની પ્રકૃતિ જ આત્માને બંધ કરે છે। મોહયુક્ત જીવ એ સંસારમાં છે અને મોહને જીતનારો એ મોક્ષમાં છે। મોહ અને મોક્ષ માત્ર એક જ શબ્દનો ફરક થઈ જાય છે, અક્ષરનો। અહીંયા હ છે અને અહીંયા હ ક્ષ છે, અને હ પછી ક્ષ આવે છે, ક્ષય થઈ જાય, હનો ક્ષય થઈ જાય। મોહથી સંસાર છે અને મોહ નાશથી મોક્ષ છે। બહુ ટૂંકું સ્વરૂપ જૈન દર્શને બતાવ્યું છે। ક્ષીણ મોહ ગુણસ્થાનક એ 12મું છે, અને જેવો મોહનો નાશ થયો કે તરત જ કેવળ જ્ઞાન પ્રગટે છે, ઘાતી કર્મો નષ્ટ થાય છે, અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થાય છે, પૂર્ણ વિતરાગતા પ્રગટે છે, અને દેવો આવી અને ભગવાનના સમાવેશનની રચના કરે છે। જગતના જીવો ભગવાન પાસે બોધ માટે આવે છે। લાખો કરોડો લોકો જે અત્યાર સુધીને અને આખા સ્વર્ગમાંથી સંકિત પ્રાપ્ત દેવો આખી હારમાળા રૂપે 64 ઇન્દ્રો અને 1 કરોડ દેવો આવતા ઉભા રહે છે સમાવેશનની અંદર। 1 કરોડ દેવો તો ભગવાનની સેવામાં આવી જાય છે। એકમાત્ર 12મા ગુણસ્થાનકથી 13મા ગુણસ્થાનકમાં ગયા ભગવાન, મોહનો ક્ષય થયો, એકય મોહનીય કર્મનું દળિયું રહ્યું નહીં પરમાત્મામાં, ત્યારે પૂર્ણ વિતરાગતા થતાં કેવળ જ્ઞાન પ્રગટ્યું, અને કેવળ જ્ઞાન પ્રગટતા જે કોઈ ભાવ પૂજતા નહોતા સમાજના લોકો, એની બદલે માનવો અને દેવો તેરિયન સૃષ્ટિ આખી પ્રભુના સમવસણમાં બોધ માટે દેશના માટે બિરાજમાન છે, અને દેવો સેવા કરે છે। મનુષ્યને લાભ મળતો નથી, કોઈ રાજા કોઈ ચક્રવર્તી પરમાત્માની આ સમવસનની રચના કરી શકે નહીં, એટલે દેવો રચના કરે છે। એની દૈવી શક્તિથી એકમાત્ર થોડી વારની અંદર તો આખું સમવસન ઊભું થઈ જાય છે। એક આપણે તો ઘરે બાથરૂમ કરાવવું હોય તો 6 મહિના થાય, પણ આ સમવસનની અંદરની રચના દેવો કરે અદ્ભુત। એ ભગવાન જ્યાં જ્યાં જાય ત્યાં આવી રચના કરે। ભગવાનના ચરણ નીચે સ્વર્ણ કર્મની કમળદળની સ્થાપના કરે, ચારે બાજુ ચાર ચાર જોજન સુધી કોઈ દુર્ભિક્ષ નહીં, કોઈ દુકાળ નહીં, કોઈ અશાંતિ નહીં, કોઈ હિંસા નહીં। કેવું જબરજસ્ત પ્રાબલ્ય આવું સામ્રાજ્ય પ્રભુનું, એના ગુણોનું! કેવળ 12મું ગુણસ્થાનક પૂરું થયું અને 13મું પ્રગટ્યું, થયું તો એટલું જ કે ક્ષીણ મોહ એ ગુણસ્થાનક થયું પૂરું, અને ભગવાનને પૂર્ણ વિતરાગતા થતાં કેવળ જ્ઞાન પ્રગટ્યું। તો કે ક્ષીણ મોહ ગુણસ્થાનક પર્યંત તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રબળ અવલંબન છે, આ અવલંબન છે। આ સ્વરૂપ ચિંતવના આપણી આપણાથી થતી નથી, આપણા પોતાના સ્વરૂપની, એ આપણે અરિહંતના સ્વરૂપથી કરીએ છીએ, જીન પ્રતિમાના માધ્યમથી કરીએ છીએ, અને સિદ્ધની સ્વરૂપની કરીએ છીએ, એ અવલંબન છે। વળી માત્ર એકલું અધ્યાત્મ સ્વરૂપ ચિંતવન જીવને વ્યામો ઉપજાવે છે, ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે અથવા ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. ખૂબ ગંભીર વાત પ્રભુ અહીંયા મૂકે છે, ઘણી ગંભીર વાત. આપણે બધા બુદ્ધિવાદમાં છીએ એટલે આપણને એમ થાય કે હું તો એકલું અધ્યાત્મ સ્વરૂપનું ચિંતન કરું, આ તો બધો વ્યવહાર છે, દેરાસરમાં જવું, ભગવાનને દર્શન વંદન કરવા, આ બધા અવલંબન, આ તો બધો વ્યવહાર છે, અમે તો બસ સ્વરૂપ ચિંતનમાં જ માનનારા છીએ. અહીંયા કૃપાળુદેવે સ્પષ્ટ લખ્યું છે કે એકલું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન, આત્મા બંધાતો નથી, આત્મા સદા મુક્ત જ છે, અનાદિકાળ થયા, એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી, આ બધી આવી લુખી અને શુષ્ક વાતો એનું પ્રભુ અહીંયા કહે છે કે એનાથી સ્વરૂપનું ભાન નહીં થાય. આ બૌદ્ધિક ચર્ચા થશે, સ્વરૂપનું ભાન નહીં થાય. જીવને વ્યામો ઉપજાવે છે. જો અત્યાર સુધી મોહ હતો, મોહ હતો એ તો ખબર હતી કે મને આના પ્રત્યે મોહ છે, આના પ્રત્યે મોહ છે, આ પદાર્થ પ્રત્યે મોહ છે, સંયોગો પ્રત્યે મોહ છે. વ્યામોહ એટલે શું? ભ્રાંતિજન્ય મોહ, પોતાને ખબર જ ના પડે. ના ના, મારે દીકરાના તરફ કઈ મને બહુ મોહ નહીં હો, એ તો ગમે ત્યારે જાય આવે, મને મોહ નહીં. અરે ભ્રાંતિજન્ય મોહ છે, મોહ નથી, શું બોલો છો? મને પૈસા તરફ મોહ નહીં, મને દુકાનનો ધંધાનો કાંઈ નહીં, હું તો જાઉં જ નહીં, જવું હોય તો જાઓ, પણ ચેકબુક મારી પાસે રાખું. આ મોહ છે એ છેતરામણો મોહ છે, ભ્રાંતિજન્ય મોહ છે. જેટલા મોહના પાસા લોકોના છે, સ્પષ્ટ મોહ એ પકડાય કે બરોબર છે, બધી વાત સાચી, પણ મને છોકરાના છોકરા પ્રત્યે મોહ ઘણો છો, મારો જીવ એના તરફ ખેંચાય છે, આ મોહ છે. પણ આ તો ખેંચાતું હોય, પાછો શું કહે કે મને કાંઈ નહીં, હું ઘરે જાઉં, બધું ખાવું પીવું આપણે બધું બરોબર, પણ મને એવું કાંઈ નહીં. શું એવું કાંઈ નહીં? કોને બનાવવા નીકળો છો? કોની સાથે છેતરપિંડી કરવી છે? તને બધું છે, શું નથી? વ્યામો, આવો વ્યામો કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જ્યારે થયેલો ત્યારે ભગવાને એને જ્ઞાનધારા આપી, સાંખ્ય દર્શન આપ્યું. અર્જુન, આ તારા સગાવાળા કોઈ તારા નથી, તું નહોતો ત્યારે હતા, તું નહીં હો ત્યારે પણ આ હશે, એવો કોઈ કાળ નથી કે હું ને તું નહોતા. અદભુત દર્શન કરાવ્યું છે, વ્યાસજીની ભાષાની અંદર છે એ બધું. પણ વ્યામોહનું સ્વરૂપ ગીતાના વાંચનથી આપણે પકડાવવું જોઈએ. એવું વ્યામોહનું સ્વરૂપ આપણને સંસારમાં છે કે મને કાંઈ નહીં, ભલે મેં દીક્ષા લીધી નથી, પણ મને કાંઈ નહીં. એ મને કાંઈ નહીં, આના જેવી એકેય ભ્રાંતિ બીજી જગતમાં નથી. એકલું અધ્યાત્મ સ્વરૂપ, શુષ્ક જ્ઞાનની ડાઈ ડાઈ વાતો, વ્યવહારથી વિક્ષિપ્ત એવી કર્યા કરે. કૃપાળુદેવ કહે છે બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માહી વર્તે મોહાવેશમાં. આ એનું લક્ષણ, વર્તે મોહાવેશમાં. એનું એક એક વર્તન કયા આવેશથી હોય છે, કઈ લાગણીથી હોય છે, કયા આવેગથી હોય છે? મોહના આવેગથી. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યોના મોહ. ઉપર ઉપરથી તો વાત એટલી બધી જબરજસ્ત કરશે કે મેં તો બધું છોડી દીધું છે, મારે ક્યાંય હવે કાંઈ સંબંધ રહ્યા નથી, મેં તો વહુને કહી દીધું છે, દીકરાને કહી દીધું છે કે હવે તમારે જેમ કરવું હોય એમ કરો, અને સાંજે જો કાંઈ ભૂલ થાય તો ધમકાવી નાખે. એલા, તું હજી એમ કેસ બધી જગ્યાએ બહાર ફરતો કે મારે કાંઈ નથી, તો સત્યાનાશ જાય તો તારું શું, તારે તો કાંઈ નથી. પણ એનો મોહ ભ્રાંત છે. મુખથી એ જ્ઞાનની વાર્તા કરે છે. આને કૃપાળુદેવે શબ્દ પ્રયોગ મૂક્યો છે, શુષ્ક જ્ઞાની. શુષ્ક જ્ઞાની મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યોને મોહ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. એની અવસ્થા એવા જ્ઞાનીની, એવા વિદ્વાનોની પ્રભુએ કેની સાથે મૂકી છે? પામર પ્રાણી, સાવ નિર્બળ નિરાધાર, એવું બંધાયેલું, પિંજરે બંધાયેલું, કોઈનું ગુલામ એવો 3 ઇંચનો જીવ હોય એ પામર પ્રાણી. એને કોઈ ખાવા આપે ત્યારે ખાય, કોઈ પીવા આપે ત્યારે પી શકે, કંઈ પોતાની મેળે કરવાની ક્યાંય સ્વતંત્રતા નથી. ગુલામ અવસ્થા. વર્ષો પહેલા ગુલામીની પ્રથા હતી, ગુલામને પોતાનું કોઈ જીવન જ નહીં. જેમ માલિક કે એમ કરવાનો, માલિક જેટલું આપે એટલું ખાવાનું, જે આપે એ ખાવાનું, એને પોતાની કોઈ પસંદગી નહીં, પોતાની કોઈ માંગ નહીં. આ પામરતા છે. તો કે છે એ પામર પ્રાણી જ્ઞાનીઓનો દ્રોહ કરે છે, કેમ કે પોતે મુખથી આવું બોલ્યા કરે છે. આત્મ સ્વરૂપ ચિંતવન જીવને વ્યામો ઉપજાવે છે. પેલું વ્યામો ભ્રાંતિજન્ય મોહ, એ વ્યામો હોય મોહ અને છતાં માને કે મને મોહ નથી. પછી સંગ પ્રત્યે, સંબંધ પ્રત્યે, સંયોગો પ્રત્યે આ બધું આવી જાય અંદર. ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે. શુષ્કતા પ્રાપ્ત કરાવે એટલે આત્માને તો કોઈ બંધન નથી, આત્મા ખાતો નથી, પીતો નથી, આત્માને કોઈ ઇન્દ્રિય નથી, આત્મા કંઈ કરે નહીં, આ કર્મ કરનારો બીજો કરે એમાં આત્માને એના પરિણામ ભાવે નહીં. આમ કરીને શુષ્કતા રાખીને એવી પ્રકારનું વર્તન કરે, એટલે કે છે સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે છે. ફાવે એ પ્રકારનું વર્તન એનું હોય છે. હોટલમાં ભજીયા ખાતો હોય તો કે આત્માને કઈ દોષ લાગતો નથી. રાતના સિનેમા જોતો હોય તો પણ કે છે આત્માને કઈ દોષ લાગતો નથી. અનેક પ્રકારના સંસારના આવા દુષ્કૃત્યો કરતો હોય છતાં પણ ડાહી ડાહી વાત કરે, એ કે છે સ્વેચ્છાચારી, સ્વચ્છંદ. અને ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. જુઓ, આ શુષ્ક જ્ઞાન અધ્યાત્મ જ્ઞાનના 4 ગુણો અથવા 4 લક્ષણો કૃપાળુદેવ આપ્યા. વ્યામો, શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્ત પ્રલાપ દશા. ઉન્મત્ત પ્રલાપ દશા એટલે મત મમત ઉન્મત્ત થયો રે, પુનિતના સ્તવનમાં આપણે બોલીએ છીએ, એટલે ગાંડા જેવી અવસ્થા થઈ જાય. પોતાના તોરમાં ફાવે બોલ્યા કરે, આત્માને કાંઈ થતું નથી, આવું કાંઈ હોય નહીં, આ બધો વ્યવહાર છે, આ જગતમાં બધું આમ છે તેમ છે, કોઈ કોઈથી બંધાતો નથી, કોઈ કોઈને બાંધનાર નથી. આ ઉન્મત્ત દશા છે. માણસ જ્યારે પોતાનો વિવેક ચૂકીને બોલે ઘણીવાર તાવ ચડે. 5 ડિગ્રી 6 ડિગ્રી ચડે પછી તાવનું લક્ષણ શું? બકવાસ. જેમ ફાવે તેમ બોલાવે. જેનો કાંઈ મોં માથાનો મેળ ન હોય એવું ઇષ્ટમ પિષ્ટમ ગમે તે બોલતો હોય, સને પાત એને કહેવામાં આવે છે. એટલે કે હવે આ બડબડાટ કરે છે, હવે અત્યારે કોઈ નજીક એની જાઉમાં અને ડૉક્ટરને બોલાવો, અને આને ઉન્મત્ત દશા થઈ ગઈ છે એટલે આની માનસિક અવસ્થા એના પોતાના સ્વવશમાં નથી, કારણ કે પોતે શું બોલે છે એનું એને સભાનતા નથી. તો કે છે અહીંયા એને ઉન્મત્ત પ્રલાપ દશા, આવી ઉન્મત્ત પ્રલાપ દશા કર્યા કરે. ક્યાં છે, કોણ છે, કોણ બાંધે છે, કોણ કરે છે? અહીંયા કે છે આ 4 બરોબર ખ્યાલ રાખવાના. એકલું શુષ્ક આત્મજ્ઞાન, એકલું અધ્યાત્મ, એકલો દ્રવ્યનો યોગ, એકલો નિશ્ચય નહીં, એની જ વાતો મગજમાં ભરી રાખે. અને ઘણાના મગજમાં એમ હોય છે કે નિશ્ચય નથી સમજો, એ જ સાચું સમજો. અરે બધો માર્ગ સ્યાદવા જ છે, સાપેક્ષ છે, એકાંત નથી. એકાંતથી સમજાય મિથ્યા છે, સાચું નથી, એના જેવું કોઈ જૂઠ નથી. કૃપાળુ દેવ તો લખે છે એકાંત જેવું કોઈ મિથ્યાત્વ નથી. પણ ઘણાના મગજની અંદર આ વાત બેસી જાય છે, કુળના સંસ્કાર હોય, પોતાને મળેલો ધર્મ હોય, એટલે એને એમ હોય કે બસ આ નિશ્ચય નહીં ને શુષ્ક વાતો છે ને એ ધર્મ છે, આ બધી બીજે બધો તો ઠીક છે. હવે બધે સાંભળે છતાં મગજમાં ગાઢ સંસ્કાર આ હોય, અને એ સંસ્કાર હોવાને કારણે એમાં વ્યામોહ હોય. એક બીજું તો કે શુષ્કતા હોય એના વર્તનમાં, કે આદ્રતા નહીં, ક્યાંય ભીનાશ નહીં, કરુણા નહીં, કોઈ જીવ પ્રત્યે અનુકંપા નહીં. એ દાન દયાના ધર્મને પણ કર્મબંધના કારણ માની અને ના પાડે કે દયા ન કરવી, દાન ન કરવું. આવા દયા દાન તો તે ઘણા વર્ષો જ કર્યા. એને ભગવંતની વાણી શું સમજાય કે ધર્મ ધર્મને બીજો દયા સમાન. ત્રીજું સ્વેચ્છાચારીપણું, પોતાને ફાવે પ્રકારનું વર્તન કરે અને ઉન્મત્ત પ્રલપ દશા એટલે ગમે તે પ્રકારનો બકવાસ કર્યા કરે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે અને અધ્યાત્મ દ્રષ્ટિ ગૌણ થાય છે. ક્યારેક અધ્યાત્મ દ્રષ્ટિ આવી શુષ્ક હોય તો એને ગૌણ કરવી, નિશ્ચય નહીંથી ઘણી વાતો પકડાઈ ગઈ હોય તો એને ગૌણ કરવી, અને પ્રભુના આલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિથી સ્વરૂપના ધ્યાનાવલંબનની અંદર એને લઈ જવી, એને જરા માપમાં લાવવી, જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્ત પ્રલાપતા થતા નથી. આ ત્રણને જો રોકવા હોય તો ભક્તિ પ્રધાન દશામાં જીવે આવવું જોઈએ. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે. જો આત્મદશા બળવાન થશે તો અધ્યાત્મતા પ્રધાન થવાની જ છે, પણ આત્મદશા બળવાન થયા વિના વ્યામોહની અંદર તો આ ઉન્મત્ત પ્રલાપ દશા થવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે એટલે શુષ્કતા આદિ દોષો ઉત્પન્ન થતા નથી અને ભક્તિ માર્ગ પ્રત્યે પણ જુગુપ્સા થતા નથી, જુગુપ્સિત થતા નથી. એટલે કે છે આત્મા સ્વાભાવિક ગુણોને ભજે છે. અગ્નિનો સ્વભાવ છે ઉર્ધ્વીકરણ, ઉપર જવું, પવન ઉપર ચડવું, સ્વાભાવિક રીતે ગુણધર્મ છે. એમ આત્માનો સ્વભાવ છે ઉર્ધ્વતા. આપણે કર્મબંધ કરીને એને નીચે રાખીએ છીએ. જો કર્મબંધ બધા હટી જાય તો અત્યારે ને અત્યારે આ જીવ ઉર્ધ્વીકરણ કરી અને જ્યાં છે જે જગ્યાએ છે એ જગ્યાએથી જ એ સિદ્ધ શિલામાં પહોંચે છે. શાસ્ત્રમાં આવે છે કે જીવ સિદ્ધ શિલામાં પહોંચે છે તો કયા માર્ગે પહોંચે, તો કે જીવને જ્યારે કર્મ રહી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે એ ગમે તે ક્ષેત્રમાં ગમે તે સ્થાન ઉપર હોય ત્યાંથી સીધો ઉર્ધ્વ દશા, ઉર્ધ્વ સિદ્ધાલય પ્રાપ્ત સ્થિત જો અપૂર્વ અવસરમાં આપ્યું છે એ ત્યાં જાય છે. એ 35 યોજનની શિલા આખા ક્ષેત્રને આવરી લે છે. જે જીવ જ્યાં હોય અહીંયાથી પહોંચી જાય. એકવાર કર્મ રહિત થયો એટલે હળવો થઈ ગયો, ઉર્ધ્વ ગતિ એનો સ્વાભાવિક સ્વભાવ છે. એટલે એનામાં શુષ્કતાનો દોષ ન આવે, ભક્તિ માર્ગ ઉપરની એને જુગુપ્સા થતી નથી અને ઉન્મત્ત પ્રલાપતા પણ ન આવે. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપ લીનતા પામતી જાય છે અને આવી સ્વાભાવિક દશા ભક્તિ પ્રધાનવાળી, અધ્યાત્મ ગૌણ અને ભક્તિને મુખ્ય રાખીને પોતે પોતાના વ્યામોહને દબાવતો, સ્વચ્છંદને દબાવતો, ઉન્મત્ત દશાને સાચવતો એ જીવ આલંબન લઈને ધીરે ધીરે કે છે આત્મદશા પોતાની વૃદ્ધિકરણ કરે છે અને સ્વરૂપ લીનતાને પામતી જાય છે. ધીરે ધીરે એ આવી આત્મદશા સ્વરૂપ લીનતામાં સ્થિર થતી જાય. આજે આપણને 2 મિનિટ કદાચ સ્વરૂપ લીનતા આવી જાય, વિચાર કરીએ. કોઈ વાર ઘણી વાર સરસ મજાનું કૃપાળુ દેવનું વાક્ય પકડાઈ જાય, કોઈ બોધનું સ્મરણ થઈ જાય, તો આપણે બે મિનિટ માટે પણ વિચાર લીનતાની અંદર આપણે આવી જઈએ, સ્વરૂપ લીનતાની અંદર આવી જઈએ, પછી ભરે પાછો જેવો ઉપયોગ બહાર જાય, પણ ઉપયોગ અંદર જવા માટે આ બધા આલંબનો અત્યાર સુધીની જે સાધના છે એ મદદ કરે. કોઈ વાર આપણને એમ થાય કે ભલે ગમે તે તમે કહો, પણ પાંચ મિનિટ સુધી હું જ્યારે મારી સાધનામાં હતો ત્યારે મને બહાર શું ચાલે છે એની ખબર નહોતી. ત્યારે કોઈ વિષય કશાયના વિકલ્પો નહોતા, ત્યારે કોઈ રાગ દ્વેષના પરિણામો ઝળકતા નહોતા. હું જતો એ બધું જ છે, પાછું જાગૃત થઈ ગયું, પણ નહોતું એ સમયે. એ પ્રમાણિકતાપૂર્વક કહીએ, સ્વરૂપ લીનતા આવી રીતે ધીરે ધીરે થતી જાય. જેમ જેમ આ આધ્યાત્મિક દશા અને ભક્તિ પ્રધાન દશાનો સમન્વય થતો જાય, તેમ તેમ એ આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે અને એની સ્વાભાવિક રીતે એની દશા સ્વરૂપ લીનતા પામતી જાય. પામતી જાય એટલે ધીરે ધીરે, આજે ઓછી છે કાલે વધે, એથી વધે એથી વધે. કોઈ તીર્થયાત્રામાં થાય તો એથી પ્રબળ બને. ઘણી વાર કોઈ આવા તીર્થયાત્રામાં એવા સ્થાન ઉપર જઈએ તો આપણી લીનતા ઘણી અદ્ભુત થાય. ભક્તિની જે લીનતા અહીંયા હોય એના કરતાં તીર્થની અંદર આપણે ગયા હોય તો એ ભક્તિની લીનતા કોઈ ઓર આવે છે. એના જાપ, એ સ્તવનો આપણે ગાતા હોય, એ સ્તુતિઓ ચાલતી હોય, તો એની અંદર લીનતાનું માપ જુદું જ હોય છે. આપણને એમ થાય કે આના ભજનો આપણે તો ઘણી વાર ગાયા છે, ભલે ગાયા હોય પણ ક્યાં ગાયા છે? તો જ્યાં આવી આપણી આત્મદશા લીનતાને પામે એવા સ્થાન, એવા અરિહંત પરમાત્માના જીવતા જાગતા સ્થાન છે. આ બધા તીર્થ સ્થાન કહેવાય. અને આ કે અમે તીર્થમાં માનતા નથી, ન માનો બીજું શું રખડો. આ તીર્થ સ્થાનની અંદર આવી લીનતા વધતી જાય છે. જ્યાં અરિહંત આદિના સ્વરૂપ ધ્યાનાવલંબન વગર વૃત્તિ આત્મા કરતા ભજે છે ત્યાં અહીંયા આ પત્રનો પહેલો ભાગ અપૂર્ણ છે. કૃપાળુદેવને જુઓ આ અંતરાય, આ લખતા લખતા કંઈ જે આવી ગયું તે પછી આનું લિંક ત્યાં બંધ થઈ જાય છે. અને પછી ફરી પાછું આગળનો બીજો ભાગ આવશે, હવે આવતા રવિવારે આપણે લઈશું. તો એની અંદર પછી એ સીધે સીધું સ્તવન છે એનું ભાષાંતર કરે છે, અર્થ વિવરણ કરે છે, વિવેચન કરે છે. અત્યારે પહેલું તો માત્ર મહિમા બતાવ્યો, ચોવીસીનો મહિમા બતાવ્યો, અને એ સ્તવનની અંદર ભક્તિ યોગનું પ્રાધાન્ય બતાવ્યું કે ભક્તિ યોગનું પ્રાધાન્ય આવવાથી જીવમાં કેવી આર્દ્રતા આવે છે, વિનાશ આવે છે, ભાવોની કેવી ઉચ્ચ તીવ્રતા આવે છે, અને ભાવના આધાર ઉપર તો આખો આપણો ધર્મ, એના પરિણામ અને એની પરિણતિ ટકી રહેલી છે. આ ભાવ ભક્તિ વિના નહીં આવે ક્યારે. ભક્તિ વિનાનું હૈયું નિષ્ઠુર છે, નિર્દય છે. એ નિર્દય શબ્દો ગમે તે બોલો, પણ શબ્દોથી હૈયું ભીંજાશે નહીં, ભાવ ભીંજાશે નહીં, એટલે પરિણામ ન આવે, પરિણિત ન આવે. આનંદ ગંજીએ ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, રિઝ્યો સાહેબ સંગન પરિહરે રે, ભાંગે સાદી અનંત. એવો સિદ્ધાંત આપ્યો છે શાસ્ત્રમાંથી કાઢીને કે ચાર ભાંગાએ જીવે સાધના કરવાની છે. તો ઋષભ જિનેશ્વર પ્રત્યેની મારી આ ભક્તિ એ ભાંગો છે, સાદી અનંત છે. એકવાર શરૂ થાય, જો મારામાં એ પરમાત્મા પ્રત્યે ભક્તિનો ભાવ જાગે તો પછી એનો અંત ન આવે. કારણ કે હું ગમે તે કરું પણ એ મારો સાહેબ મને છોડશે નહીં. રિઝ્યો સાહેબ સંગન પરિહરે, છોકરો ભૂલ કરે માએ હાથ પકડ્યો છે, ભટકવાની કોઈ સંભાવના છે નહીં હવે. એમ પરમ તત્વ પરમ કૃપાળુ પરમાત્માએ જેનો હાથ પકડ્યો છે, બસ ગ્રહો પ્રભુજી હાથ. એને નથી કીધું હું મારી આંગળી આપું છું તું પકડી લે. હે ભગવાન, અનંત કાળ હું હાથ અડ્યો, હવે તો તું મારો હાથ પકડ. હું પકડીશ તો શક્યતા છે કે જગતના આકર્ષણથી હું તારો હાથ છોડીને દોડ્યો જઈશ. છોકરો દોડી જાય નવું નવું જોવા માટે, માની આંગળી છોડી દે અને હંમેશા છૂટો પડી જાય મેળામાંથી, એમ જગતમાંથી. પણ પરમાત્માએ જેનો હાથ પકડ્યો છે. એટલે પ્રાર્થના પણ એક જ ગ્રહો પ્રભુજી હાથ. આ આખી ભક્તિ માર્ગની ધારાનો કૃપાળુદેવ ખૂબ મહાત્મા આપવા કહે છે કે આવી ભક્તિ પરમાત્માની, અર્યંત પરમાત્માની, એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આત્મા કાર્તા અધૂરી છે. એટલે અહીંયા પત્ર પાછો અધૂરો રહે છે. વિશેષ અવસરે વિચારીશું.